પદ 93. મુને મહારા નાહલિયાને મળવાનો કોડ.
મુને મારા નાહલિયાને મળવાનો રે કોડ, મુને મારા નાહલિયાને મળવાનો રે કોડ. હું રાખું માડી કોઈ મુને, હું રાખું માડી કોઈ મુને, બીજો વલગો જોડ મુને મારા નાહલિયાને મળવાનો રે કોડ, મુને મારા નાહલિયાને મળવાનો રે કોડ. મોહનિયાના હલિયા પાખે મારે જગસવિયો જડજો, ઓ મોહનિયાના હલિયા પાખે મારે જગસવિયો જડજો. મીઠા બોલ મન ગમતા નાથ જીવીણ, મીઠા બોલ મન ગમતા નાથ જીવીણ, તન મન થાય છોડ મુને મારા નાહલિયાને મળવાનો રે કોડ, મુને મારા નાહલિયાને મળવાનો રે કોડ. કાંઈ ઢોલિયો ખાટ પછડી તલાઈ ભાવે ન રે સમસોડ, ઓ કાંઈ ઢોલિયો ખાટ પછડી તલાઈ ભાવે ન રે સમસોડ. અવર સબે મારે ભલા રે ભલેરા, અવર સબે મારે ભલા રે ભલેરા, મારે આનંદ ઘન શરમોડ મુને મારા નાહલિયાને મળવાનો રે કોડ, મુને મારા નાહલિયાને મળવાનો રે કોડ. હું રાખું માડી કોઈ મુને, હું રાખું માડી કોઈ મુને, બીજો વલગો જોડ મુને મારા નાહલિયાને મળવાનો રે કોડ, મુને મારા નાહલિયાને મળવાનો રે કોડ.
સંસાર જેમ એક સ્વપ્ન છે, તેમ સંસાર એ એક પ્રકારના નાટકનો સ્ટેજ પણ છે. સંસાર એ રંગભૂમિ છે જેમાં દરેક જીવો પોતાના કર્મના અનુસારે જેમ કર્મો નચાવે તેમ નાચ્યા કરે છે. આનંદ ગંજી મહારાજે કર્મોની આ નાટકીય ચાલબાજી પીછાણી લીધી હોવાથી તે માર્ગનો ત્યાગ કરી પોતાના આત્માને સંસારના દ્વંદોમાંથી ઉદ્ધરવા કે ઉગારવા તેમને આત્મહિતકર માર્ગ ગ્રહણ કર્યો છે. અનંત ગુણી આત્મામાં સ્વભાવભાવ અને વિભાવભાવ બંને રહેલા છે. આત્મામાં જેટલા ગુણો છે તે પ્રત્યેકના વિરોધી સ્વભાવવાળા ગુણો પણ છે. જ્યારે આત્મા ધર્મ પામ્યો નથી હોતો ત્યાં સુધી તે વિભાવભાવોને પોતાના માની તેનું સેવન કરી રાખે છે અને તે દ્વારા પોતે કર્મોથી બંધાય છે. સત અસત, સમ્યગ મિથ્યા, પ્રામાણિક અપ્રામાણિક, વ્યવહારુ અવ્યવહારુ, શ્રદ્ધાળુ અંધશ્રદ્ધાળુ, આસ્તિક નાસ્તિક, મલિનતા નિર્મળતા, સમતા મમતા, કુમતી સુમતિ, ક્રોધ ક્ષમા, માન માર્દવ, માયા આર્જવ, લોભ સંતોષ, નિર્લજ્જ લજ્જાળુ, જીવ સ્વભાવ શિવ સ્વભાવ, જ્ઞાન અજ્ઞાન, આવા વિરોધી ગુણધર્મોના જોડકાઓ દ્વંદ જ્યાં રહેલા છે તે સંસાર છે. જ્ઞાની આત્માને મન કોઈ પ્રત્યે રાગભાવ પણ નથી, તેમ દ્વેષભાવ પણ નથી. તે બધાની સાથે મૈત્રી પ્રેમ વાત્સલ્યથી વર્તતો હોય છે. જે બધા સાથે સમભાવે વિતરાગભાવે વર્તે તે પરમાત્મા છે. આત્મા પર જેવો સમય વર્તતો હોય તે સમયે તેવા પ્રકારે વર્તે તે અંતરાત્મા છે. કર્મક્ષયની ક્રિયા ચાલતી હોય ત્યારે કર્મ સામે સખ્તાઈ વાપરે અને કર્મ ઉદયમાં ન આવ્યા હોય તેવા કર્મો પ્રત્યે નરમાશ કે નમ્રતાથી વર્તે પણ રોષ તો ન જ કરે તેને સત્વશાલી આત્મા જાણવો, તેને જ્ઞાની અને ધ્યાની આત્મા જાણવો. જે બધા સાથે માણસાઈથી વર્તે તે કુશલ બુદ્ધિધારક બાહ્ય આત્મા જાણવો અને જે વ્યવહારુ સુલક્ષણી નીતિને ત્યાગીને અવ્યવહારુ નીતિ અપનાવે તેને દુરાચારી અધમ આત્મા જાણવો. જીવો પર એવા પુદ્ગલ પ્રત્યે મમત્વ ભાવ સેવીને રાગ દ્વેષ મોહથી કર્મના પાશમાં બંધાય છે. પૂર્વ ભાવમાં સારા માઠા સંસ્કારોનો ખડકલો મનોભૂમિ ચિત્તભૂમિ ઉપર ખડકીને જીવાત્મા આવેલો હોય છે. તેને સાધનાકાળ દરમિયાન દિવસે કે રાત્રે નિદ્રામાં સ્વપ્ન દ્વારા બિહામણા દ્રશ્યો વિશેષ કરીને ઉત્પન્ન થાય છે. સામાન્ય માનવીની જાત સાધક કરતાં જુદી હોય છે. જીવ જો આ ભાવે સમ્યગ પુરુષાર્થ કરી લે, બુદ્ધિનો સદુપયોગ કરી લે, તો બીજા ભાવે દૈવી શક્તિ પ્રાપ્ત કરવા શક્તિમાન બને, તેથી ત્રીજા ભાવે પોતે જ દેવ છે એવું આત્મભાન થાય અને ચોથે ભાવે અંદરમાં રહેલ દિવ્ય તેજનો અનુભવ થવા માંડે. માનવ થઈને પોતે જ જ્યાં ખોવાઈ ગયો ત્યાં તેને માનવતા ક્યાંથી જળવાની? માટે આ માનવ ભાવમાં લાંબા લાંબા ભાષણો કે વ્યાખ્યાનો આપ્યા કરવા એના કરતાં અનુભવ જ્ઞાની ગુરુનો બોધ આત્મસાત કરી અંદરની ભૂમિમાં જ્ઞાનનું બીજ વાવી દેવામાં જ ડાપણ છે, જે સ્વ પરને ખૂબ લાભદાયક છે. જીવન નૌકાને સંભાળી લઈ તેની ગતિને આત્મા તરફ વાળી દેવી, જેથી દુઃખનો જલ્દીથી અંત આવે. મુને મારા નાહલિયાને મલવાનો કોડ, હું રાખું માડી કે મુને બીજો વળેગો છોડ. ભક્ત સાધકને તેના પ્રિય નાહલિયાને એટલે નાથલિયા એવા ભગવાનને અને ભગવત સ્વરૂપી પોતાના આત્મા બેઉને મળવાના કોડ ઉમંગ હોય છે. તે પોતાની અંદર રહેલ પરમાત્માને ભૂલીને બાહ્ય એવા એકલા વ્યવહારને તે સાધતો નથી. આને જ શાસ્ત્રકારોએ પરમાત્મા પ્રત્યેનો સાચો પ્રેમ ઉત્સાહ કહ્યો છે. હે માડી, ધર્મની જનની દયા માવડી, મેં તારું રક્ષણ કરવા આ ભેખ ધર્યો છે, તેનું તું રક્ષણ કરજે. કોઈ ભૂત પ્રેત પિશાચાદીની ઝોળઝપટ અને મંત્રતંત્ર દ્વારા મેલી વિદ્યાના સાધક બાવા ફકીર કે તાંત્રિકોની ઝપટ અથવા રાની હિંસક વાઘ સિંહ આદિ પશુકૃત પીડાઓ મને ક્યારેક ઊભી થાય તો હે દયા માતા, તું મારું રક્ષણ કરજે. ધર્મની રક્ષા કાજે સહાય કરતી રહેજે. બિહામણા ભયંકર સ્વપ્નો મને આવું ભવિષ્યમાં થવાના સંકેત આપી રહ્યા છે, તેનાથી બચવા હું તારી સહાય માંગી રહ્યો છું. સાધનાનો માર્ગ સરળ નથી છતાં અદૃશ્યપણે પ્રભુ સાધકની રક્ષા કરી રહ્યા છે. શાસન દેવીઓ પણ સહાય કરતા જ હોય છે, સાધકને તેની સમજ પણ પડતી જ હોય છે. મોહનિયા નાહલિયા પાંખે મારે જગસવી ઉજડ જોડ. મારા અંતરના નાથ પરમાત્મા પ્રત્યે મને એવી તો પ્રીતિ જાગી છે કે જેને કારણે એ નાહલિયા નાથ વિના મને આખું જગત ઉજ્જડ અને વેરાન સમાન શુષ્ક ભાસે છે. સંસારમાં રાગભાવની મીઠાશ છે, તેમાં પ્રેમનો એક અંશ પણ નથી. સંસારમાં પુરુષ અને પ્રકૃતિ જે સંસારની ઉત્પત્તિનું કારણ છે, તે પુરુષ અને પ્રકૃતિનો સંયોગ થવાથી નર અને નારીની જોડી ઉત્પન્ન થયેલ છે, જે કાયમી ભાસે છે પણ વિનાશી છે. એની પાછળ હર્ષ શોક, પુણ્ય પાપ, સુખ દુઃખ, સંયોગ વિયોગ, જન્મ મરણ વગેરે અનેક દ્વંદોની હારમાળા સર્જાયેલી છે. આ હારમાળા સર્જનાર દરેક આત્મામાં પડેલા ઘાતી કર્મોના ડુંગર છે અને આ હળાહળ જૂઠથી ભરેલો હુંડા અવસર્પિણીનો પંચમ કાળ છે, જેમાં જેણે માર્ગને અનુભવ્યો છે, ઓળખ્યો છે, તેવા માર્ગદર્શક ભૂમિયાનો યોગ સાંપડવો અત્યંત દુર્લભ છે. અધ્યાત્મદર્શી મહાપુરુષ લખે છે કે મોક્ષ દુર્લભ નથી, પણ મોક્ષદાતા દુર્લભ છે. ચોથા અભિનંદન સ્વામી ભગવાનના સ્તવનમાં યોગીરાજ લખે છે કે હે પ્રભુ, જો આપના દર્શન આ સેવકને થાય તો જન્મ મરણની પીડાનો અંત આવે. પરંતુ તે અંતરઘટમાં બિરાજેલ પરમાત્મા પ્રભુના દર્શન થવા અત્યંત દુર્લભ છે. પણ આનંદઘન પ્રભુની કૃપા થાય તો દુર્લભ એવા દર્શન પણ સુલભ છે. માર્ગદર્શક ભૂમિયાને શોધવા જ્યાં જ્યાં જાઉં છું અને પૂછું છું, તો બધા જ પોતપોતાના મતની તાણાતાણી કરતા હોય છે. દરેક જગ્યાએ જઈને જોતા ભિન્ન ભિન્ન પ્રકારની બુદ્ધિવાળા જ નજરે ચડે છે, એટલે તેઓ દ્વારા માર્ગની પ્રાપ્તિ થઈ શકે તેમ નથી. ચારેય બાજુ મહામોહ અને અજ્ઞાનનું સામ્રાજ્ય વિલસી રહ્યું છે. જીવોની જ્ઞાનેન્દ્રિય પર અજ્ઞાનતાના આવરણ આવેલ હોવાથી જ્ઞાનગુણ અને દર્શનગુણ ઢંકાઈ ગયેલ છે, તેમજ વિકૃત થયેલ છે. અંદરમાં રહેલ નાહલિયા નાથની આ સ્થિતિ ઠામ ઠામ જોવા મળે છે. તે કારણે પરમાત્મા ભક્ત સાધકને મન આખું જગત વસ્તી વિનાની ભૂમિકા જેવું ઉજ્જડ અને વેરાન ભાસે છે, અને તેને કારણે આખા જગતથી વિમુખ થઈ જે અંતરમાં ડૂબકી મારે છે, તેવાઓને જ આત્માની અનુભૂતિનો માર્ગ હાથ લાગી શકે તેમ છે. બાકીના બધા સંસારી જીવો પુણ્ય પાપના લેખાજોખામાં પડેલા મોહ ઘેલા સમજવા. આ વિષયમાં જયેન્દ્ર મહેતા લખે છે કે શોધે છે શું કિનારે મોતીઓને શોધનારા, વસ્તુ કદીય ય મોંઘી મળતી નથી સહજમાં, મોતીઓને મેળવે છે મજધાર ડૂબનારા. મીઠા બોલા મનગમતા નાથજી વીણ, તનમન થાય ચોળ. જેના અંતરમાં પરમાત્મા પ્રગટી ચૂક્યા છે, પરમ પ્રભુએ જેને અંતરમાં દર્શન આપ્યા છે, એવા આત્માઓ મધુરભાષી હોય છે, એમના વેણ મીઠા હોય છે, કટુતાની ગંધ તેમાં હોતી નથી. એવા આત્માઓની વાણી બધાને પ્રિય લાગે છે. તેવાને ખાલસ ભગવાન આત્મા સિવાયના બીજા આત્માઓ સાથે આત્મા પરમાત્મા સંબંધી પૂછપરછ કરવાથી પોતાનું તો ખોવાનું થાય છે, પણ સાથે સાથે અન્યના તન અને મનનું પણ મોડ થાય છે, ચોળ થાય છે, ચોળાય છે, ચૂંથાય છે, ચીમળાય છે. એટલે તમે એને જેમ જેમ પૂછપરછ કરો, તેમ તેમ તેના તન અને મન બંને અજ્ઞાનતાની ચિકાશમાં વધારે ને વધારે ચીટકે છે, અને તેથી તેઓ જીવનના અંત સુધી આપણી સાથે મન મોડીને અને ચિત્ત તાણીને રહે છે. અર્થાત પછી પરસ્પર પ્રત્યેનો સદવ્યવહાર નાશ પામે છે, વિચારોમાં મતભેદ રહ્યા કરે છે, એટલે અંદરમાં અવ્યક્ત આર્ત ધ્યાનની અસરો રહ્યા કરે છે. કાંઈ ઢોલિયો ખાટ પછેડી તલાઈ, ભાવે ન રેશમ સોડ, અવર સબે મારે ભલારે ભલેરા, મારે આનંદ ઘન શર મોડ. સંસારના વૈભવો ખાટ ખાટલા પલંગ ઢોલિયા, ગાદી ઓશિકા, રજાઈ, ગાદલા, રેશમી વસ્ત્રો, આ બધું સોળ એટલે સેજ જે પડખે રહેલા હોવા છતાં વિરાગી બનેલા આત્માને એ બધાનો સહવાસ પ્રિય લાગતો નથી. એનું મન તો જ્યાં આમાંનું કંઈ જ નથી એવા એકાંતિક વનવગડામાં જ આત્માનું કલ્યાણ જુએ છે. આનંદ ઘનજીની સમતા કહે છે કે આનંદ ઘન પ્રભુ તો મારા માથાના મુગટમણી સમાન છે. પંચની સમક્ષ અને આત્મ સાક્ષીએ તેમની સાથે મસ્તકે મુગટ બાંધીને મારા સ્વામી તરીકેના સંબંધથી જોડાઈ છું એવા નાથનું મેં શરણ સ્વીકાર્યું છે, તેથી તેઓ જરૂર મારી રક્ષા કરશે. ચરણ ત્રણના ઉત્તરાર્ધમાં યોગીરાજ કહે છે કે 84 લાખ જીવાયોનીમાં વસી રહેલા જીવાત્માઓ મારાથી ભિન્ન હોવા છતાં મારા માટે બધા ભલા મિત્રો જેવા ભલેરા છે. જ્યાં રાગ દ્વેષ છે ત્યાં ભલમનસાઈના દીવડા બુઝાઈ ગયેલા હોય છે, ત્યાં ભલાઈના ભાવ કેવી રીતે ટકી શકે? પ્રભુ કૃપાથી મારો અંદરનો દીવડો પ્રકાશી રહ્યો છે, તેના દર્શનના સહારે મારા ભાવ ટકી રહ્યા છે. એટલે આનંદ ઘનજીની સમતા દેવી ખુશી મનાવતા કહે છે કે શરમોળ એટલે જેમ વરકન્યા પરણતી વખતે કપાળે મોળ બાંધી ચોરીના 4 ફેરા અગ્નિની સમક્ષ ફરે છે, તેમ હું મારા સ્વામી સમક્ષ મોળ બાંધી આવી છું. હવે મારા માટે બીજા બધા જીવો ભલેરા ભાઈ સમાન ખરા, પણ મારે આનંદ ઘન એ જ એક સાચો સહારો છે જેની શોધમાં હું લાગેલી છું. સ્વાનુભૂતિ પામવા માટે તત્પર સાધકને પ્રાપ્ત થતા ભોગના સાધનો પ્રત્યે રાગભાવ નીકળી ગયેલો હોય છે. ભોગના સાધનો પ્રત્યે અંતરમાં જળહળતો વૈરાગ્ય હોય છે. ઉત્તમ ચારિત્રવાન આત્માનું એ લક્ષણ હોય છે કે પોતાના જીવનમાં ઉપયોગમાં લેવા પડતા ભોગના સાધનો પ્રત્યે તેઓ નિર્લેપ રહેતા હોય છે અને પોતાના આત્માને તેઓ સતત હિત શિક્ષા આપવા દ્વારા જાગૃત રાખતા હોય છે કે જગતના કોઈ પણ જીવો સાથે મારે વૈરભાવ નથી. બધા પોતપોતાના કર્મોનો ભોગવટો કરી રહ્યા હોય છે, જેમાંથી તેમને છોડાવવા એ આજે તો મારા માટે ગજા બહારની વાત છે. છતાં પણ તેઓ અજ્ઞાન મોહના અંધકારમાંથી બહાર નીકળે અને સત્ય ધર્મને પામે તેવી ભાવના તેમના આત્મામાં નિરંતર રમતી હોય છે. જેને માટે તે શક્તિ ઈચ્છે છે કે જેમ સ્નાત્ર પૂજામાં ગવાય છે, જો હોવે મુજે શક્તિ ઈસી સવિજીવ કરું શાસન રસી. જેમ લગ્નમાં વરરાજા કરતા સાજનિયાને વધારે મહત્વ આપવામાં આવે તો તે કેટલું ઉચિત છે તે વિચારવા જેવું છે, તેમ આજે જીવ આંતર શત્રુઓનો નિગ્રહ કરી ઉપયોગને અંતર્મુખ બનાવવા પર ભાર આપવાને બદલે એને પડીલેહણ કર્યું કે નહીં, ઔષદ કર્યું કે નહીં, દેવવંદન કે ચૈત્યવંદન કર્યું કે નહીં, આવી બાબતોને એટલી બધી આગ્રહપૂર્વક વળગી રહેતો હોય છે કે તેમાં પોતાની પરિણતિ બગડે છે કે નહીં તેનો વિચાર સુદ્ધા ભૂલી જાય છે. જૈન શાસનમાં આ સર્વ અનુષ્ઠાનોને ચોક્કસ સ્થાન છે તેની ના નહીં, અને તેનો આગ્રહ પોતાના માટે રાખે ત્યાં સુધી વાંધો નથી, પણ તેનો એકાંત આગ્રહ આપણે જ્યારે બીજા માટે રાખતા હોઈએ ત્યારે તે સાજનિયાની તહેનાતમાં વરરાજાને ભૂલી જવા જેવું થાય છે. દરેક જગ્યાએ સમન્વય પદ્ધતિ અને સમાધાનકારક માર્ગ અપનાવવામાં આવે તો જ જૈનત્વ દીપે, અન્યથા નિંદાય. મારે મન સાજનિયા આદરણીય છે, તેની યોગ્ય સ્થાને હાજરી હોવી તે બધું જ બરાબર છે, પણ મારે મન અગત્યનો વિષય તો મારા નાહલિયા આનંદ ઘન દેવ છે. સર્વથી મહત્વનું સ્થાન હું તેને આપું છું અને મને તો એને જ મળવાના કોડ સવિશેષપણે થયા કરે છે. સંસારમાં મોટો ભાગ ઢોલિયો, તળાઈ, ખાટ કે પછેડી આદિ સુખના સાધનોની ચિંતા કરનારો છે. સાધનો સુખ આપનારા છે તેની ના નહીં, પણ આ સાધનો હોય તો જ સુખ મળે એવો નિયમ નથી. આપણે ત્યાં તો કહેવત છે કે ઊંઘ ન જુએ તૂટી ખાટ અને ભૂખ ન જુએ ભાખરો. સાધન વિના પણ સુખ હોઈ શકે છે. ક્રિયારસિક જીવડા બાહ્ય ક્રિયામાં જ ધર્મ માની તેમાં જ સંતોષ માનનારા હોય છે અને એને જ સર્વસ્વ માનનારા હોય છે. યોગીરાજ એવા જીવોને ચેતવણી આપતા કહે છે કે એ બધા સાધન ધર્મો છે. એ બધાના કેન્દ્ર સ્થાને તો ચેતનરાજ છે, આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, તેને જરા પણ ભૂલવું જોઈએ નહીં. કેટલાક ખારવાઓએ રાત્રે ખૂબ દારૂ પીધો, પછી તેમાં ભાણભૂલા બની રાત્રે 12 વાગે નાવડામાં બેસી હલેસા હાથમાં લઈ પાણીમાં તે મારવા લાગ્યા. પ્રાતઃકાળ સુધી તે હલેસા મારતા જ રહ્યા, તો પણ ત્યાંના ત્યાં જ હતા. કારણ કે નાવની પાછળના ભાગ સાથે બાંધેલું દોરડું કે લંગર તે છોડવાનું ભૂલી જ ગયા હતા. એવી રીતે ધર્મ કરવા તૈયાર થયેલો જીવ ક્રિયાધર્મના હલેસા તો મારે છે, પણ અંદરમાં પડેલી આજ સુધીની વાસનાઓ, રાગદ્વેષની પરિણતિઓ, કામક્રોધાદિ ષડરિપુના ઘમસાણો તેમજ વ્યવહારની આંટીઘૂંટીઓ રૂપી ગાંઠ તેણે છોડેલી હોતી નથી. માટે ભવને અંતે મૃત્યુ સમયે જ્યારે નજર કરવામાં આવે છે, ત્યારે તે ઠેરનો ઠેર ત્યાં જ ઊભો હોય છે. હાલમાં કેટલીક જગ્યાએ શુભનો ત્યાગ કરી શુદ્ધને આદરવાની વાત ચાલે છે, તેમાં આત્મવંચનાને પૂરેપૂરો અવકાશ છે. માટે આ વાતને લક્ષમાં રાખી આંતરદૃષ્ટિએ ઉપર કહેલી વાત વિચારવા યોગ્ય છે. કોઈક મતે તો સાધ્ય પ્રાપ્તિ સુધી શુભ અનુષ્ઠાનો ચાલુ રાખવાનો આગ્રહ દેખાય છે. વિચારવાની બાબત એ છે કે એકડો ઘૂંટતા ન આવડે ત્યાં સુધી તો તેનો આગ્રહ રાખી તેને ઘૂંટવો જ જોઈએ. પણ મહાઅંક ગણિત કે બીજગણિતની પરાભૂમિકાએ પહોંચ્યા પછી પણ એકડો ઘૂંટવાનો આગ્રહ ચાલુ રાખવો એ ઘટતી વાત નથી. પોતાની યોગ્યતાનું વધારે પડતું મૂલ્ય ન અંકાઈ જાય તે અત્રે ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. આટલી ચેતવણી સાથે શુદ્ધ આત્મતત્વનો સ્વીકાર કરવામાં આવે તો કોઈ જ વાંધા જેવું લાગતું નથી. બાકી દરેક આત્માએ પોતાનો રસ્તો પોતાની મેળે જ અંદરથી શોધી કાઢવાનો છે. એ મળી જાય પછી એને જ મુગટમણી બનાવી એની સાથે એકાકારતા કરવા યોગ્ય છે, તો જ સાચી પ્રગતિ થશે. વળગેલા ઝોડ અને ઝંડનો વળગાડ દૂર કરવા લોબાન દેવો પડે તો દેવો અને તનમનની ખેંચતાણ મૂકી દેવી, એમાં જ આત્મકલ્યાણ સમાયેલું છે એવું મંતવ્ય આ પદમાં યોગીરાજ આનંદઘનજી દ્વારા ઢોલ પીટીને બતાવવામાં આવ્યું છે. તેને આપણે સૌ સ્વીકારીએ એ જ એક શુભેચ્છા.